બુદ્ધિ સદા નિસંગી ને મારા જગત ને માન મારા પ્રેમ. આ ભજન પણ એ જ સંદર્ભમાં આ બંને ભજન
પણ
બધા થી નારેશ્વર માં લખ્યું, ભજન તો નારેશ્વર કારણ કે આ લોકો થોડું કાર્યક્રમ વચ્ચે કઈ થાય જુના
નવા
સમજાયા તો ના સમજ્યા પછી આ ભજન માં વિચારાયો. અરે મૂર્ખાઓ, ચામ કોઈ ની વાડી મારે ચાલવા છે. ભજન નંબર 109, 110, 111 જોઈને તો જોજો. પૂજ્યશ્રી ના ભક્ત મણાજી જુદા જુદા ઢાળમાં પુરાતન ભજનો ગાતા અને પૂજ્યશ્રી તેવા ઢાળમાં તે ભજનો પાછળ પેલો જૂના ભાગમાં ભજન ગાય એ જ રાગની પાછી ભાગી કરી નાખતા. 109, 10, 11 બધું તેમ જોઈ લીધું. હવે ભજન નંબર 138 ના દોસ્ત દુશ્મન કોઈ અમારા અમ કદા અમ સંવત 1992 ના ઉનાળામાં શ્રી નારાયણભાઈ સાથે પૂજ્ય નાજી નારેશ્વર ભાઈ શ્રી સખત ભાઈની સખત બીમારી હતી. ઘણા ઉપચાર અને અનુષ્ઠાનથી પણ તબિયત ન સુધરી. ભાઈ મુંબઈમાં સરપોદાર હાઈસ્કૂલમાં નોકરી કરતા હતા. પૂજ્ય માજી સાથે હતા. પૂજ્ય બાપજી ભાઈની ખબર જોવા ગયા મુંબઈ. એમને લાગ્યું કે માજી ભારે છે. આથી એમને કહ્યું નારાયણને કે નારાયણ, ઇન્જેક્શનની સોય ખાતા ખાતા અને દવાના ઘૂંટડા પીતા પીતા પ્રાણ છોડવો હોય તો હું અહીં તારી સાથે રહી જાઉં, મુંબઈ જાઉં અને ભગવાનનું નામ લેતા લેતો તથા મા નર્મદાનું તીર્થ પીતા પીતા પ્રાણ છોડવો હોય તો મારી સાથે નારેશ્વર ચાલ. નારાયણભાઈ તો ખૂબ જ તેજસ્વી અને આજ્ઞાધારક હતા. તો નારેશ્વર આવ્યા. પણ ભગવાનનું તેવું જ હતું જે 1992 જેઠ સુદ 9 રોજ સ્વર્ગસ્થ હતા. દેહને અગ્નિમાં પધરાવ્યું, ચિતા જલતી હતી અને આવા સમયે બાપજીએ કઠોપનિષદનો પાઠ કર્યો અને એવું કહ્યું કે કઠ ઉપનિષદનો પાઠ કરો. પૂજ્યશ્રી પણ આ પાઠ કરતા હતા. ચિતા ઠારવી બાકી હતી ત્યાં તો શ્રીમુખે ગવાયું કે ના દોસ્ત દુશ્મન કોઈ અમારા અમે. એ જ વખતે ચિતા ઠારવાની બાકી હતી પાણી ગયું એ વખતે. હમ સદા નિસંગી હે સચ્ચિદાનંદ હમહી ત્યારે બ્રહ્મ કેવલ. હિન્દુ મુસલમિન પારસી ખ્રિસ્તી કહો તો હમ ભી હૈ ના જાત હે ના પાત હે ના બાત હૈ વહાં હમ ભી હૈ. રમે રામ સહુ ગત વિશે રહીમ દયા ગન એ હિન્દુ મુસલમિન કા લડો રંગ નૂર તે તેજ. નૂર અને તેજ, નૂર શબ્દ મુસલમાનો વપરાય છે, આપણે તેજ વપરાય. પણ તમે લોકો શું કરવા લડો છો, હિન્દુ મુસલમાન શું કરવા લડો? રંગ એટલે નૂર છે એ તેજ છે. તેજ નો નૂર માં કઈ ખેર નથી. રાજપીપળા રાજ્યના સંજાલી ગામની શાળામાં શિશોદરા ગામના વતની ગામના વતી શ્રી ખોગટલાલ ચુનીલાલ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. નારેશ્વર નૈજીક પડે આથી સવાર અવારનવાર દર્શને આવતા. એકવાર બાપજીને નિહાળી એમનું કવિ હૃદય બોલી ઉઠ્યું કે આ બાપજી તમે કોણ છો? એકદમ બોલી ઉઠ્યા કે બાપજી તમે કોણ છો? આ શિક્ષકે તો ઓ બાપજી તમે કોણ છો? હે નર્મદા તટવાસી, હે સાધુ મહાત્મા તમે કોણ છો? અંતર ઉજાળો મલિનતા અમારો મલિનના દિનકર પ્રતાપી તમે કોણ છો? મલિનતા ને દૂર કરનારા એ દિનકર, એ સૂર્યનારાયણ તમે કોણ છો? આમ આખાય ભજન ના દરેક અંતરા અંતરમાં કોણ છો કોણ છો એમ પ્રશ્ન આવે. પૂજ્ય બાપજી પાસે આ ભજન ની રજૂઆત થઈ અને શ્રી અવધૂતે કોણ છો ના જવાબ રૂપે પોતાની પિછાન આપી રંગ શબ્દ શબ્દમાં રમે રામ સૌ ઘટ વિશે રરા તત્પદ જાણ તું ગગ્ગા ત્વમ પદ દેખ અનુસવાર અસી પદ લહ્યું રંગ તત્વ મસુ. રંગ શબ્દ નો અર્થ જ એમાં મેં કોપી દીધું કે તત્વ મસી એ હું પોતે જ છું, તો તે તું જ છે. રંગ રંગ જન શું કહે રંગ સંત પદ ધૂ ભાવે સદગુરુ સેવત ચાટે જગ પદ લાગ્યો રંગ ન છૂટ છે રહો સંગ થી દૂર. આખા ભજન માંથી થોડીક કડીઓ લીધી છે આ ભજન એમને એ વખતે. સમય છે ને, સમય ના હોય તો આપણે ખાવાનું એટલું હજી ભગવાનનું દિવસ આપ્યા છે જમીને તો કહેવાનું મને હા, પછી હું બોલ્યા કરું તમને કોઈને મનમાં મળી ગયું હોય તો કહું અને જેને આવ્યું હોય હાલ ઉભા થઈને ચાલો. 1947 મન મનવા હરિભજ જટના દાન મળશે પૂજની અક્ષય ખા. એ ભજન ક્યારે બોલાય? સુજી બાપજી જયારે વાજી સાથે ગોધરામાં નિવાસ કરતા હતા ત્યારે જે કુટુંબે પૂજ્ય માજીની અન્ય ભાવથી તન મનથી સેવા કરી હતી તેમાંના સૌથી મોટા ભાઈ પૂજ્ય શ્રીના રંગે રંગાયા હતા. વૈરાગના સંસ્કારથી સંન્યાસ લીધો હતો. પત્ની સ્ત્રીનો સ્પર્શ નહીં, કુટુંબ પ્રત્યે ઉદાસીનતા વગેરે પણ બધું ઉપર ઉપરનું સ્થુલ ત્યાં કશું કામમાં નથી આવતો એનો એના માટે આ બાપજી ભજન કર્યું. તો નામ નહીં દઉં, મને નામની ખબર પણ છે કોના માટે ભજન લેતા છું. તો પોતાની પત્નીને સ્પર્શ ના કરતા અને સંન્યાસ લીધો, સંન્યાસ પણ લઈ લીધો તો કુટુંબ પ્રત્યે ઉદાસીનતા આ બધું ખરું પણ ઉપર ઉપરનું તો તન રંગાયા મનના ધોયા ધરા ઘેરુઆ કપરા અંદરથી રાગ તો એટલો જ. એક દિવસ હવે આ ભાઈ એટલે જેને સંન્યાસ જ દીધો છે એક દિવસ બપોરે સુતા અને એક સ્વપ્ન અને તેમાં એમને એવું સ્વપ્ન આવ્યું કે પોતાનું જે આગળના સંસારમાં એટલે જે વખતે આ સંન્યાસ લીધા પહેલાં જે ઘરમાં રહેતા એના ઘરમાં જે ક્રોધ એટલે વ્યસન વધવાની જગ્યા એ વ્યસન અને બળદને બાંધવાની જે જગ્યા એમાંથી બળદ કોક છોડી ગયું એવું સપનું આવ્યું એમનું. એટલે એકદમ બૂમો પાડવા લાગ્યા અરે અને એકદમ રડવા લાગ્યા કે બળદ કોક લઈ ગયું, બળદ કોક લઈ ગયું, બૂમો પાડવા લાગ્યા અને રડવા લાગ્યા. ઘરના બધા એકદમ ભેગા થઈ ગયા કે શું થયું. ભાઈ ને જાગ્રત કર્યા, પૂછ્યું બાપુ કેમ રડો છો? ભાઈ કહે બાપુ નહીં નારાયણ કહો નારાયણ, આપણા બળદ કોઈ છોડી ગયું. દીકરો કહે નારાયણ બળદ કોઈ નથી લઈ ગયું, તે તો કોઢમાં જ બાંધેલા છે, તમને સપનું લાગે છે છતાંય જીત છોડતા નથી. ના કે બળદ લઈ ગયા, બળદ કોઈ લઈ ગયું છોડતા જ નથી, બળદ કોઈ લઈ ગઈ નથી. અને આ વાતની જાણ થતાં એમને ભજન લખી આપ્યું બાપજીએ કે મનુઆ હરિભજ જત નાદા અગટથી પટ પર પટથી ગાળે આમ નિરંતર કાતું દોડે. ગળીમાં બરજો યાદ આવે છે, ગળીમાં ગાળું યાદ આવે છે. આ ભજન એવા રીતે લખાય છે. પછી 1947 મે માસમાં 148-152 સુધીના ભજનો રચાયેલા છે, તમને નોંધ આપીશ પછી જોજો. અને જે બધા નવરત્ન માલિકામાં સંગ્રહિત થયેલા છે ભજન નંબર 153-162 ધીરાની કાફીઓ જેવો જે ગાળ છે બધા ભજનો સરખેજના રતનલાલ મહાત્માના જામફળની વાડીમાં રચાયેલા છે. વાડીમાં ભક્ત મણાજી મલાજી કરીને રહેતા. રાત પડે એક તારો લઈને ભજનો લલકારે. જુદા જુદા ભક્તોના તંબુડિયા ભજનો હોય એટલે એ ગાય. પૂજ્યશ્રીને ઢાળ ગમી જાય અને એ એમના મુખેથી જ એમ આ વાક્ય પુષ્પો ફરી પડે છે. સખી અંતર વ્રજ રાજ બાહિર સીધજી. વ્રજરાજ એટલે કનૈયો અંતરમાં છે, બાહિર શું કરે. સખી અંતરમાં વ્રજરાજ પછી સખી જાડ ગળે ફળ આપ દુખડા ક્યાં કહીએ. સખી શરદ પૂનમ રાત ગરબે રમી. આ બધા ભજનો સમજ મન મારા રે જાઉં એક દી મહી. પછી ઊંઘતાનો પાડો રે જાગે તે તો પાડી હરે. ઊંઘી જાય એનો પાડો આટલા બદલી કરી લે, પણ જાગતો હોય ને બદલી નાખે. શું ખબર પડે તરત બે દાંતો ભાઈ હોય તો એના ઉપર ભજન બને છે. હોય કોઈ ત્યાં તારે આવો અહીંથી અક્ષય જોયા. નીતિ લેવે મૂકી રે નીતિ લેવી મૂકી નીતિ કકો કે ડરી. પદ્મ ઉમેલી રે ગુણ કાશી દને વરી. એ બધું છે. હરી હરી ગાતા રે હરિજન હરી થયા. ભગવાનનું નામ લેતા નતા ભક્ત ભગવાનનું સ્વરૂપ. નિર્ગુણ જાતા રે ગુણાતીત પોતું. આ ભજન બનાવ્યો છે. વાણી માહી સુરા રે આ બધા ભજનો 162 સુધીના વાગીએ જામ પણ એ વાણીમાં બનાવેલા. પેલા ભગત ગાય એ જાણવું એ બનાવી દે કહેવાનું. હવે 163 ભજન આવ્યું. અવળું સવળું બોલું રે સંતો મારા ક્ષમા કરે. એ ભજન પૂજ્યશ્રી એક વાર નર્મદા અને સાગરના સંગમેથી નર્મદા પાર કરવાના હતા. એટલે જ્યારે પરિક્રમાથી આવે ત્યારે બધું પાર કરવું પડે. તો નાવ ગૂંચવાઈ ઊંચાઈ ગયું કાદવમાં. ચોચું કેમે કર્યું નીકળે નહીં. અવળો પવન જાય અંદર અંદર બી જાય. કેટલાક સાધુઓ પરિક્રમા વાસીઓ હતા. જીવ તાળવે બધાને ચોંટી ગયો. હવે ખરાબ થઈ ગયો. પોતાના ઈષ્ટને યાદ કરે રેવા રેવા રેવા. પૂજ્યશ્રી તો શાંતિથી ઇષ્ટ ચિંતનમાં મગ્ન. આ બધા ઉત્પાદ કર્યા કરે કે ગયા ગયા કરતા હતા. પેલા સાધુ કહે અરે મહારાજ એક બાર તો રેવા કહો તો ક્યાં શાંત રહેજો. એક બાર તો રેવા કહો. પણ એમને ક્યાં ખબર હતી. એ તો પ્રાર્થનામાં મસ્ત હતા, ડૂબેલા હતા. અને એ જ વખતે ભજન રચાયેલું કે અવળો સૌ બોલું રે સંતો મારા ક્ષમા કરે. હક નારો રે જોગુ જોગુ હોજુ કરે. દક્ષિણનો વા નીકળ્યો ને આવી સુગંધની લહેર. હર હર ઓમ કરતું ચાલ્યું હોજુ પવનની તે. હરીને ધામ પહોંચ્યું રે રંગ કોથી કેમ ડરે. જ્યાં પરિક્રમાવાસી સંગમ પાર કરે છે તો તે જગ્યા પણ હરિનું ધામ કહેવાય છે. આવા પરિક્રમાવાસીઓને ગર્ભિત સંબોધન કરવા માટે આ બાકી બધું. હરિને ધામ પહોંચ્યું રે રંગ કોથી કેમ. ભજન 164 પ્રભુ પરખ્યા. આપણે પાછળ છે ને પ્રભુ પરખ્યા હૃદય જેને પડે ભમતો જગે સામે. ઘણું જૂનું ભજન છે આ ભજન. કદાચ પૂજ્યશ્રીએ પૂર્વાશ્રમમાં પણ લખ્યું હોય એવું લાગે છે. આ ભજનની એમ કે ભાર નથી મળ્યું. નોંધ કરનારા કિશોરીલાલ ઘનશ્યામ મથુરવાલા ગુજરાતની ગઝલો એ નામની પુસ્તિકા બહાર પાડી તેમાં આ ગઝલ પૂજ્યશ્રીનું ભજન લીધેલું હતું. એટલે ઘણા વર્ષો પહેલા આ ભજન લખ્યું. ભજન નંબર 206 અબ મે કહા જાઉં શરણ છોડ ચરણ છોડ. એ ભજન ક્યારે રચાયું ક્યારે લખાયું તે ખબર નથી. પરંતુ પૂજ્યશ્રીને આ ભજન ખૂબ જ પ્યારું હતું. અબ મે કહા જાઉં શરણ છોડ ચરણ છોડ. ગુફામાં ધ્યાનમાંથી ઉઠે કે તરત જ આ ભજન સુંદર સ્વરથી તાલબદ્ધ પાપજી ગાતા. અને ભગવાન સાથે એક રૂપ થઈ જતા. 1903 એપ્રિલ ઉમરલા ના મુક્તમ વખતે ગવડા ભજનો ના ઢાળ બતાવી મારી પાસે ગવડાવતા સુમનભાઈ લખે છે. ઉપરોક્ત ભજન પણ શીખવેલું મને ખાસ ગવડાવ્યું. હવે મેં કહા જાઉં કરવાનું છોડે છે. અને તેઓ ખૂબ જ પ્રસન્ન થયા હતા, કારણ એમનો જ આખો પ્રસંગ જીવનમાં અમારા મૂકેલો છે. ભજન નંબર 208-218-219 પૂજ્યશ્રીની શક્તિપૂર્તિ ડાકોરમાં ઉજવવાનું નક્કી કર્યું. સંબત 2015 ના કારતક પૂર્ણ 61મી ષષ્ઠીપૂર્તિ એટલે 60 પછી આવે 61મી. ત્યારે કેટલાકને થયું ત્યાં આપણું કહો ડાકોર ઉજવણ થાય કે અજાણ્યા પ્રદેશમાં ઉજવણ થાય, ત્યારે એમ થાય કે ત્યાં આપણું કહો આપણો પરિવાર તો કોઈ હોય નહીં, આપણને કોણ તે ઉપયોગી છે શું? ત્યારે કારણ કે ત્યાં તો કૃષ્ણ ભક્તિ પૂજ્યશ્રી જવાબ આપ્યો અને મને મહેમાન થવામાં મહેમાનને શીખી કર આપણું કહો તો કૃષ્ણ ભક્ત પૂજ્યશ્રીએ કૃષ્ણ ભક્ત ભગવાન બાપજી તો કૃષ્ણના ભક્ત છે, દત્તના ભક્ત છે, તો મને મહેમાન થવાનું મહેમાનને શીખી કર, મહેમાન હતા મહેમાન થવાનું શીખી કર, શીખર હોય તો યજમાનને હોય, હું તો મારા મોટા ભાઈને ત્યાં જઉં છું. કૃષ્ણને મોટા ભાઈ કીધા, ભગવાન રણછોડરાય મારો જ છે ને, બધા ચિંતા શું કરવા કરો છો, કરો ને ત્યાં તારે કરવી હોય તો જયંતિ એમ. મને ન ભૂતો ન ભવિષ્યથી એવો સુંદર અને ન ભૂત એવો સુંદર ઉત્સવ થયેલો હું ગયેલો છું. હું પણ દર્શન કરું છું ડાકોરમાં 61મી જયંતિ વખતે, 60મી જયંતિ વખતે 15 દિવસ તારે છોડો અને કોઈ કામ વગરનો કશું કામ નહીં સોંપેલું. તો જ્યાં કોઈ ના કરતું હોય સાફ સુથી કંઈ જે કંઈ ના કોઈ ના કરતું હોય આપણે કરવું. મેં પણ હમણાં કહ્યું હતું પ્રથમ પેલો કોલસાની ગુણો પાડવાનું એ સાચું છે. હું 1000 માઇલ મારા માટે શું થાય છે એ પણ હું જોઈ શકું છું અને નદી કિનારે કોઈ શું કરે છે એ પણ મને ખબર છે. ભગવાન મને પૂજ્યશ્રી સંમત 2010 પોતાના જન્મદિને કંઈ ને કંઈ સંદેશ આપતો. 2010 શરૂ કરું બાકી કોઈ જો જયંતિ ઉપર પણ નામ કરું દિલમાં પ્રેરણા જાગે ત્યારે લખી નાખે તેમ આ વખતે લખાયું ડાકોરનું ડેમ અને અંતમાં અભંગનું ગાન કર્યું છે. દેહ તે ડાકોર આત્મા શ્રી રણ છોડ, દેહ જે ડાકોર છે અને અંદર એનો આત્મા હિરણ. આ પહેલો ભાદરવા માસમાં પણ ભજન રચાયેલું એવો દી દેખાડવાળા એ ભાદરવા મહિનાનો એટલે 61મી જયંતિ એ આવવા પહેલો અને 60મી પૂરી થયા પછી આ એવો દી દેખાડવા છે. એ વખતે વિનુબાજી ગુજરાતમાં ફરતા હતા આ ભજન બનાવી ત્યારે તેમની પાસે આ ભજન રજૂ કર્યું હતું. ભજન નંબર 220 તોડી દિવાલો મેલની બેઠા દેવી મેદાનમાં ઉપર કડાડે આવતી તું તેથી તમારું પૂજ્યશ્રી સર જયારે પૂર્વાશ્રમ છોડીને ગયા ત્યારે કેટલાક સ્વજનો મિત્રો આદિએ પૂછ્યું કે તમે આ શું કર્યું, આ શું કર્યું, સંસાર છોડી દીધો, સુંદર ભણતર, શીખતી કારકિર્દી, સારી નોકરી, આવું બધું હોવા છતાં તમે આ શું કર્યું? તો કહે છે પૂજ્યશ્રીએ લખી નાખ્યું, તોડી દિવાલો મેલની બેઠા જઈ મેદાનમાં ઉપર કડાડે આબતું છું તેથી તમારું છું ગયું. આ બધા તમારું શું કહ્યું કે મેં તોડી દીધું. ભજન આખાથી અવધૂતનું ત્યાગ પ્રત્યે કેવી વૃત્તિ હતી અને પરમાત્મા પ્રત્યે કેવી ભાવના હતી એનો ખ્યાલ આવે છે. એવું જ એક ભજન ત્યાગનું છે, તપસી છોડ દિયા પણ જેસી સુકર વિષ્ટા ભાઈ તેસી ભવ સુખ મુજ મન આવી દત્ત દિગંબર મન લુટાવી તપસી છોડ દિયા. હવે દર્શન દીજો દાળી સદગુરુ મારા તમે બધા ગાવ છો ને એ ભજન ક્યારે રચાય ખબર છે? રણાપુરમાં દાસ કાકાના પત્ની રુક્ષમણીજી ગોવિંદ દાસ કાકા સૌ પ્રથમ નારેશ્વરમાં બાપજીની પાસે જનારી હતી અને એમના જ કારણો બાપજી ત્યાં રોકાઈ ગયા. એમને બધી વ્યવસ્થાની જવાબદારી માથે પાડી, એમને ભિક્ષા આલવાનું, એમને જે કંઈ જોઈએ તો હું પૂરું પાડીશ. બાપજી તમે તમારે જે કંઈ કરવું હોય તમે અનુષ્ઠાન કરો. એ દાસ કાકાના પત્ની જેવું છે. તે નારેશ્વરના આદ્ય સ્થાપક દાસ કાકા ના પત્ની અને મૂળી બહેનના માતા તેમની ઉદ્દેશ્યને આ ભજન લખાયું છે. મૂળીબેનને પૂજ્ય શ્રી બેન ગણતા અને આથી દર વર્ષે ભાઈબીજ રણાપુર દાસ કાકાને ત્યાં થતી લાભ પાંચમ સુધી રહેતા અને પછી પાછા ફરતા બીજના દિવસે જાય લાભ પણ પાછા ફરતા વર્ષમાં પણ કોઈ કોઈ વખત રણાપુર જવાનું થતું અને ત્યારે જતા આવતા નાવડીનો જ ઉપયોગ થતો હતો. દાસ કાકાનું ઘર નર્મદાના કિનારે જ હતું. પૂજ્ય શ્રી વિદાય લાતા ત્યારે કાકી વળાવવા નીકળે, કાકા નીકળે કાકી વળાવવા નીકળે તો કાકી કેટલે સુધી જાય? બધું બધું દરવાજા ઉપર આઈને ભરે તો જતા જતા પૂજ્ય શ્રીને કહે, બાપજી બાપજી જયારે ઘર છોડી નીકળવા જાય ને ત્યારે બાપજી દાઢી દર્શન દેજો એટલે ગામડાની પાસે એટલે રોજ દર્શન દેજો કહીએ એની જગ્યાએ દાઢી અને તો દાઢી દર્શન દેજો અને બને ત્યાં સુધી પછી શું કરે તો બાપજી તો નીકળી જાય તો એ આમ જ્યાં સુધી નજર થાય ત્યાં એ જગ્યાએ ઉભા રહે પછી દેખાતા બંધ થાય ત્યાં અગાસી પકડી જાય અને અગાસીમાંથી નાવડામાં બેસે બાપજી જ્યાં સુધી દેખાય ત્યાં સુધી અગાસીમાં ઉભા એની છેલ્લી તો કેમ કે હવે દેખાતું બંધ થયું તો પછી અંદર આવે બને ત્યાં સુધી દ્રષ્ટિ ઠેરવી અને શ્રી મુખે બાપજીનું મુખ જાય. છેવટે નાવ ખસે ત્યારે પોતાના મકાનની પતરાની અડાળી પર અગાસી પર ચડી જાય, ત્યાં અડાળી પણ કહેતા અગાસી પણ કહીએ, હાથની છાજલી કરે એટલે આમ ના દેખાય આમ કરીને જુએ, છાજલી કરીને પછી પૂજ્યશ્રીની નાવ નિરખ્યા કરે. પૂજ્યશ્રીએ કાકીનો શબ્દ ઉપાડી લીધો અને લખ્યું કે દર્શન બીજો દાઢી સદગુરુ માતા, કેમ કે એના હૃદયમાં આ ભાવના દાઢી શબ્દ એકલો જ પકડી લીધો અને ના પડે બધું મનાય. ઊંચી થાવ નીચી થાવ અગાથી એ ચડી જો તો એને લાગે બાળ સદગુરુ. આ કાકીની સ્મૃતિનું આપે છે. કેટલો પ્રેમ હોય તારે એ અગાથીમાં ચડી જવું છે, પહેરી લીધા વિંકલા તારા હું અમે એ ભજન ગાઈએ છીએ ને એ ભજન કેવી રીતે બનાવીશું બાપજી? પૂજ્યશ્રીનો જન્મદિવસ કારતક સુધ મેં નહોતો કોઈ મને પણ સંદેશો આપેલો બાપજી, કદાચ આ તમારું લોકો વાત કરું છું કે હું આટલા વાગે નિશુ મહેસાણા થઈને જઉં છું આ એ પ્રસંગે આ ભજન બનાવી રહ્યા છે. તો 2022 સાલ કારતક સુધ મન પૂજ્યશ્રીનો જન્મદિવસ અંબાજીમાં ઉજવવાનું નક્કી થયું. કારણ ભારત પર ચીન પાકિસ્તાનના આક્રમણો એ વખતે હતા. આથી ભક્તવૃંદમાંથી કોઈકને વિચાર આવ્યો કે કોઈ શક્તિપીઠમાં જઈ શક્તિની ઉપાસના કરીએ તો આ શત્રુઓના વાદળો દૂર થાય. પૂજ્યશ્રી કહે, મારા માજીની પ્રકૃતિ સ્વસ્થ હોય અને મા અંબાજી મને બોલાવે તો હું જાઉં. સંતનો સંકલ્પ મિથ્યા કેમ જાય? પૂજ્ય માજીની પ્રકૃતિ સ્વસ્થ થઈ અને સંવત 2021 14 પૂજ્યશ્રીએ પોતાના શાંતિપુરમાં પ્રેરણા થઈ અને પ્રથમ જ બોલાઈ ગયું કે ઉપગતમ ચક્રમ શૂલમ અમોગમ નિસ્તેજા સિદ્ધારા અરવા કેમ બધું તે પ્રસુ છે અને આમ રક્તાત્મ વાહન અરે આ ભજન આ શક્તિ આ વાહન બનાવી મોદીજીને બોલાવીને કહ્યું અમારી જવાની તૈયારી કરો. બીજા દિવસે દિવાળીના રોજ હું નારેશ્વર ગયો હતો. શ્રી મુખે તરતજ મને કહ્યું કે આજ હિમાલય કી ચોટી સે તીરે હમને લલકારા, એ ધ્રુપદમાં આ ભજન આપણી સ્તુતિ કરી છે. કરકતમ ચક્રમ એ રાખશે આ હિમાલય કી ચોટી છે. અને જ નવારણ મંત્ર ગ્રથિત કરી પગે લાગે છો ત્યાં તો પોતાની સામે જ માં અંબાના પ્રત્યક્ષ દર્શન થાય છે. અને કહે છે અત કે કા ચિંતા તે પાર સ્વૈષ્ઠાહું નૈત્ય સહાય વીરારા વિજયોસ્માકમ નિશ્ચિન નિશ્ચિન જય ભારત જય હિંદ. સ્તોત્ર રચ્યું છે બાપજી એ વખતે રચેલું જયારે ચીન ને પાકિસ્તાન બંને આપણા વચ્ચે લઈ કરશે. અંબાજી જવાને પૂજ્ય શ્રી નીકળ્યા ગુરુ કૃપાથી. સુમન માસ્તરે લખ્યું હું સાથે જ હતો. આબુ રોડ ના સ્ટેશને ગાડી ઘણી મોડી હતી. મુકામ પર પહોંચતા રાતના 1:30 વાગી ગયા હતા. આ મેં જે દર્શન કર્યું ને એ દિવસની વાત વાગી ગયા હતા. છતાંય દર્શનાર્થી ભક્તો સારી જેવી સંસ્થામાં દર્શન આપતા જ સારા તરણ થઈ ગયા. બાપજી તમે બધા કહો ને તમે થાક લાગતો હશે, તમને થાક લાગતો હશે, એ ઉંમરે બાપજીની જે પ્રકૃતિ હતી એ જોતો. બાપજી સવારના નીકળેલા નારેશ્વર થયું, સાંજના મેલમાંથી ત્યાંથી પસાર થયા. 7:30 વાગે લિંક મહેસાણાથી ગયા. આમ આબુ ઉતર્યા, આબુથી અંબાજી ગયા. અંબાજી ગયા પછી પાછા ભક્તોની લાઈન લાગેલી દર્શન કરનારની, એને દર્શન આપતો 3:15 વાગ્યા. ગાડી ઘણી મોડી મુકામ પર પહોંચતો રાતનો 1:30 વાગી ગયો. અને છતાંય ભક્તો સંખ્યામાં સારી સંખ્યામાં દર્શન આપતા આપતો 3:30 થઈ ગયો. અને 3:30 થયા એટલે બાપજીનું સવાર તો થઈ ગયો કે ઊંઘવાનો સવાલ તો ત્યાં ઊંઘો નહીં થયો. મને ઘણા વખતથી વિચાર આવતો કે બાપજીને કહું કે એકાદ માજીને લગતો એક ગરબો કે ભજન તમે લખી આપો, પણ એ મુરાદ મનમાં સંગ્રહી રાખેલી બાપજીને હું કહી શકેલો નહીં. બાપજી કહે માસ્તર સ્નાન કરી લઈએ, પહેલા દિવસની વાત છે. એટલે 3:30 થઈ ગયા એટલે સ્નાન કરી લઈએ. સર્વ પ્રાતર્વિધિ પરવારી ગયા હતા એ સમયે પૂજ્યશ્રીને પગે તકલીફ હતી. બાપજીને પગે તો તકલીફ નહોતી, અહીંયા થોડાક ભૂલ થઈ છે લખવામાં, એને જાડાની આદત એટલે અંબોઈ ખસી જતી. અંબોઈમાં ખડ પડે આપણે એને પીચોટી કરતી, એટલે પીચોટી વારે વાર ખસી જતી. આ તો મેં એમને રિપેરિંગ કરેલા છે, સાથે રાખવું જ પડે એમને જોવાનું સાધન. અહીંયા મૂકી પછી અહીંયા તપાસી ખબર પડી ગઈ કે પીચોટી ખસી ગઈ, એટલે પગને બરાબર બંધ અહીંયા રબરની રિંગ પહેરે છે. તો જાડાને પગે તકલીફ હતી, આથી ગરમ મોજું પહેરતા અને જાડાની તકલીફને લીધે અંગૂઠા પર રબરની રિંગ પહેરતા. હું ઉતાવળમાં રિંગ પહેરવા સિવાય મોજું પહેરાવી દીધું. અને પછી યાદ આવ્યું કે બાપજીને કહ્યું કે મોજું કાઢવા લાગ્યો. મને કહે કેમ માસ્તર? મેં કહ્યું બાપજી આ રિંગ પહેરાવી રહી ગઈ છે. અને તરત જ બાપજી બોલ્યા, અરે ભલા માણસ, એ તો માજીના વીંટલા કહેવાય, રિંગ ના કહેવાય. એ પહેર્યા સિવાય દર્શને જવાય જ કેવી રીતે? અને તરત જ એ વખતે બાપજી આ ભજન બનાવ્યું છે કે પહેરી લીધા વીંટલા તારા ઓંબે કોણ કાઢે આંખ સામે કાળજ કંપે. ચાલો ચાલો વખત થઈ જશે. આ ભજન બનાવ્યા પછી કે ચાલો ચાલો આપણે વખત થઈ જશે. વાહનમાં બેસી ગયા, થોડું ચાલ્યા ત્યાં તો બીજું ચરણ ત્રીજું ચરણ એમ માતાજીના ત્યાં પસ્તો પસ્તો આ બધો આખો ગરબો પૂરો થયો. અને બાપજી આપ બોલો, મેં વિનંતી કરી લખી લો, મને લખી તેની કાર્બન કોપીઓ કાઢી અંબાજી માટે રજૂ કરી. એમાં પછી કોણ કાઢે આંખ સામે કાળજા કંપે છેલ્લા ચરણમાં તો રાખ રંગા કટોકટીમાં સંકટની વાળી શક્તિપાત કરી ભારત મારી કુદરશે, શક્તિની માગણી કરી છે. આમ પૂજ્યશ્રીએ કટોકટી ત્યાં મેં ઇમરજન્સી શબ્દ 23 વર્ષ પહેલાં ઉચ્ચાર્યો. આ બંને ભજનો પડકારરૂપ હતા અને પૂજ્યશ્રીની રાષ્ટ્રભક્તિનું પ્રતીક છે. ભારત એ ચઢાઈ અને લડાઈ થી બચી પછી એમ કે બચી ગયું પાસે તો શક્તિ આવે અને આ બે હવે કેટલા વાગ્યા છે કોના મનમાં હલનચલન થઈ છે બોલજો હો કહ્યું હતું પ્રસાદ લઈને જવાનું કાલ કહેવાનું જ છે આપણે બાકી કોઈને એવું હોય તો જય જય હે રંભ ગણપતિની આરતીની વાત છે ગણપતિની આરતી કેવી રીતે જુદાવી રતનલાલ મહાત્માના જમાઈ સરખેજના જગન્નાથની પાસે સબ રજિસ્ટ્રાર તરીકે દિશામાં નોકરી કરે પૂજ્યશ્રીનો મુકામ તેમને ત્યાં હતો તેવું ઘણી વાર પૂજ્યશ્રીને કહે બાપજી ગણપતિજીની આરતી લખી આપો તો સારું અને એક ધન્ય પડે દિશામાં એમના ઘરે જ આ આરતી લખાઈ આશરે સંવત 2007 હતી પછી વંદના
આપડે
જેમ પેલો અખર ઓવી નો ઓવી માં જેમ એ જ પદ્ધતિ છે મારાથી ઓવી પેલું આખું કઈક મંત્ર સાધ્ય કરે શ્રી ગુરુ વંદના જે કરી છે ને આપણે ગાઈએ છીએ ગુરુદેવ દત્ત દયાળ સ્વામી એ મોદીજીને ગુરુલીલામૃત છપાવવા માટે ભાગ બીજો આપે પાના એમાં અને મોદીજી નીકળે અને બરાબર મહાદેવજી પહોંચ્યા એટલે બાપજીને યાદ આવ્યું કે મેં વંદન એની આગળ કૃતિ તો કરી નહીં અને આ લીલામૃત છપાઈ જશે એટલે એકદમ મોદીજીને ઉભા રાખ્યા મોદી એટલે બીજી શ્રી કહે મોદી ઉભા રહો ભગવાનને વંદના કરવી તો રહી ગઈ છે અને મહાદેવના પાસે જઈ અને લખેલો કાગળ ગ્રંથમાં છપાવવા તો છેક મહાદેવ સુધી ગયો મહાદેવ નારેશ્વરના મહાદેવ અને હનુમાનજીની જે આરતી બને છે જય 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 બજરંગ એ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનું ગામ જંગલ વિભાગના વણખૂંટામાં હનુમાનજી જ્યાં પુરાતન હનુમાનજીની મૂર્તિ હતી હાલ છે તે સમયે એટલે કે સંવત 2024 પૂજ્યશ્રી આફ્રિકાથી આવ્યા બાદ લોક સંગ્રહાર્થે ભક્તોના વાયદા પૂરા કરવા ગામે ગામ ફરતા હતા તાલુકા પ્રમુખ હતા શ્રી રઘુવરસિંહજી ઠાકોર સાહેબ નિવાસ મોડિયાણા પૂજ્યશ્રીના ભક્ત પોતાને ગામ મુકામ કરાવેલો તેમણે પૂજ્યશ્રીને ત્યાં વિનંતી કરી બાપજી અહીંથી થોડે દૂર વણખૂંટા કરીને ગામ છે ત્યાં હનુમાનજીની પુરાતન મૂર્તિ છે જીર્ણ શૂર્ણ મંદિર છે આપ ત્યાં પધારો તો મંદિરનો જીર્ણોદ્ધાર કરીએ અને લોકમેળો શરૂ કરીએ ચૈત્ર સુદ 11ના રોજ વાત થઈ પૂજ્યશ્રીએ અન્ય ગામોમાંથી પ્રવાસનો દિવસ ટૂંકાવીને ત્યાં જવા કબૂલ કર્યું અને સુદ 14 એટલે હનુમાન જયંતિનો આગલો દિવસ 14 અને પૂનમ ત્યાં નિવાસ કર્યો એક ડબ્બો તેલ મંગાવી શ્રી હનુમાનજી પર તેલનો અભિષેક 1000 હનુમાન ચાલીસાથી કરાવ્યો અને એ બધું તેલ ઝુંપડાના આદિવાસીઓને વેચ્યા જો આ ક્રાંતિ મેં તો પૂજા રહ્યો હતા ડબ્બો ભરી મીઠીમાં બાપજી કે બધા ગરીબોને વેચ્યા આદિવાસીઓની વ્યાખ્યા આપ્યું અને અભિષેક ચાલુ હતો અને બાદ આરતી કરવાની હતી ત્યાં તો પર્ણકુટીમાંથી સાદ થયો માસ્તર કાગળ અને પેન લાવ અને રજુ જ્યાં પેનને કાગળ આપ્યું તો તરત જ આરતી લખી આપીને છેલ્લું ચરણ લખ્યું છે ચિરંજીવ નિજ રંગ રાખ વિપદ હારી જય 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 બજરંગ એ જ આરતીથી હનુમાનજીની એ વખતે આરતી છે બાગ્ય તરફ રચીને તરફ તો છપાઈ અને કેટલાય રામ મંદિરોમાં હનુમાનજીના મંદિરોમાં આજે પણ છે આ પછી સુંદર ભવ્ય મંદિર ત્યાં બંધાયું અને પ્રતિષ્ઠા યજ્ઞ થયો આજ પણ દર હનુમાન જયંતિ લોકમેળો હજુ ચાલુ છે રાષ્ટ્રભક્તિ બાકી એક રાષ્ટ્રપતિનું ગીત ગણાય છે. છાપી દીધું અત્યારે નતું છપ્પન ના પડી જાય. રાષ્ટ્રભક્તિ ને થોડી પ્રચુર ગીત લખ્યું. ખુલ્લમ ખુલ્લા આજ મહાસભા ને પુકારા હોય. આ ગીત લખવા લખાયા બાદ 6 માસ પછી શ્રી એટલી તે વખતના ઇંગ્લેન્ડના વડાપ્રધાને ભારતને આઝાદી આપવાની ઘોષણા કરી. આ પહેલા સુરતના ઈશ્વરલાલ શેઠ મેજિસ્ટ્રેટ હતા. દીકરા બિધનભાઈ હમણાં દેવપુત્ર બિધનભાઈ નાની ઉંમરના હતા અને પિતાજી સાથે દર્શને આવ્યા ત્યારે સ્કૂલના ઉત્સવમાં ભાગ લેવા પૂજ્યશ્રી આ ગીત તેમને શીખ્યું હતું. પૂજ્યશ્રીની રાષ્ટ્રભક્તિ અને શૌર્ય કેવા હતા તે આ ઉપરથી ફલિત થાય છે. વંદે નર્મદામ. પૂજ્યશ્રી વિમલેશ્વર પાસે સંગમ પાર કરતા હતા ત્યારે મા નર્મદાની આ સ્તુતિ રચી હતી. રાગ રાષ્ટ્રગીત વંદે માતરમનો પસંદ કર્યો છે. આ ભજન માલસરના અંબાજીના મંદિરમાં રાગ સાથે શીખ્યું હતું. નંબર 1975 બધી નોંધો કરી લો અને અમે શરૂ કરી દેજો. ઝેરોક્ષ કરી મેં ઝેરોક્ષ હું એ ઝેરોક્ષ કરાવીને લાવ્યું છે અને કયા દિવસ લાવ્યું છે નીકળવાનો તો આગલા દિવસે મને ખ્યાલ આવ્યો કે નોંધ પડી છે. તો ગોપાલ ઉપર મેં નારેશ્વર ફોન કરાયો કે ગોપાલ તું મારું એક કામ કર, બધું તારું કામ મૂકી તરત નીકળ. આ નોંધ લઈ નારેશ્વરમાંથી કઈ જગ્યાએ પડ્યું છે કઈ લઈ તું વડોદરા વડોદરા એની આખી ઝેરોક્ષ કોપી કર. ઝેરોક્ષ કોપી કરી વસંતી આગળ એને આપી દે. મારું નામ દે તો તારો પૈસો નહીં લઈને મને મહેસાણા પરથી કરશે. એ મહેસાણા આગલા દિવસે શુક્રવારે જ આવી સાંજે આવી મને કે નોંધ આવી ગઈ. મેં હા બરોબર પાર થઈ ગયો. મને એવું કે આ તમને બધાનું આ સંભળાવ મારા ઘરમાં બીજું કોઈ મેસેજ જોઈ લીધો મારા ત્યાં તો પડી ગયું. તો હવે આવ્યું આપણું ગાયતી રેવા રવ બધું ક્યારે બનાવ્યું. ગોપાલે મારું બહુ મોટું કામ કર્યું. ગોપાલને મેં ફોન ઉપર મેં કીધું મારા બેટા તારા દાદાનું તે નામ રાખ્યું. હેલો હા ગુરુદેવ બોલ. હા હા મને ખબર પડી ગઈ. મને દિનેશભાઈ કહેલું. હા તો એમ મહેશ ગયું બહુ સારું. તમે તમે ઓળખે તમને ખબર નથી વ્યારાની અંદર મહેશભાઈ હતા ને. બેસણ માટે જતા હતા કોઈને એનું ચક્કર મારી આગળ બેઠે ને એને એટલા બહુ ને બહુ મોટી ઉંમર નથી 55 ની આગળ 55 ની આગળ સરસ મંગળ નો આપવા ગાયતી રેવા બાપજીની 64મી જયંતિ અમદાવાદ પાસેના કોંગ્રેસના ભા ગામે ઉજવાય છે. સંમત 2018 એ વખતના સંદેશ કણભાનો કળાકો એમાં આ ભજન મૂકેલું છે. હાલ નારેશ્વરમાં દરરોજ સવારની પ્રાર્થના બાદ સાંજના ભજન બાદ તેમજ અન્ય ગામો શહેરોમાં પણ કોઈપણ ભજન પૂજનના કાર્યક્રમની સમાપ્તિનો રેવા ગીત ગાવાનો આપણો એક પ્રઘાત કરી ગયો છે. હવે આ ભજન ક્યારે રચાયું કે સંમત 2057ના ચોમાસામાં નદીમાં ભયંકર પૂર આવ્યું અને નારેશ્વરનો ઉવારો તો ડૂબી ગયો પરંતુ હાલ જ્યાં સ્થાનના છેલ્લા નિવાસ સ્થાનો છે ત્યાં સુધી માં નર્મદાના પાણી આવી ખુરશી પૂરથી ઘણા જ પાણી ધસમસી રહ્યા હતા. કોઈકે બાપજીને કહ્યું ભગવાન નદીમાં પુષ્કળ પૂર આવ્યા છે. શ્રી કહેતા ક્યાં સુધી પાણી છે જવાબ આપે લોકો બાપજી આપણું મશીન અને એનું મશીનનું ઘર કુવા પરનું ડૂબવાની અણી પર આવી ગયું છે. એમ ચાલો આપણે માજીના દર્શન એમ કરીને બાપ અને પૂછ્યું કંઈક કમંડલ લઈને ઉઠ્યા હાથમાં નર્મદા જવાના રસ્તાના બીજા ઘા પર પાણી હતો. પેલો ઢળ આવી જાય, મારે સુધી નીકળીએ આશ્રમથી, પેલો આવીને પછી બીજો આવે ત્યાં સુધી પણ જાય, એટલે બહુ જ ઊંચું આવે. અને ઢાળ પર પાણી હતા ત્યાં ઉભા રહી બધામાં નર્મદાનું તે વિકરાળ સ્વરૂપ નિહાળતા. કેટલાય ઢોર ઝાડ મોટા મજૂસો છે, પેટીઓ લાકડાની લાકડા, કોઈ વાર તો માણસો તણાતા જણાતા. સૌને માનું રૌદ્રરૂપ લાગતું હતું ત્યારે અવધૂતજીએ માં રેવા જાણે ગીત ગાઈ રહી હોય આ બધું જોઈને જેમ રેવા જ પોતે બોલતી હોય એવો ભાગ થયો અને અંતઃકરણથી પ્રાર્થના કરી કે અને અંતરથી માની સ્તુતિ રૌદ્રરૂપ સમાવવા વિનંતી કરી માનું જળ શિર પર ચડાવી પગે લાગી બાપજી પાછા ફર્યા. તો જાણે પોતાના પનોતા પુત્રનું વચન માનતા હોય તેમ માં આગળ વધતા થંભી ગયો અને પાછા ફર્યા વિના શિર તો અટકી ગયો. શ્રીએ ગુફામાં આવી ગીતને પત્રમાં બદ્ધ કર્યું અને બીજા દિવસે નારેશ્વરમાં સ્વમુખે ગાઈને હતા. આમ અવધૂતને દુનિયાના કોઈ પણ ક્ષેત્રનો આવતા દુઃખો દૂર કરવાની ભાવના હતી. હવે ખબર પડી મળો કોઈને દુઃખ થાય તો બાપજીને એટલા માટે એકો વશી સર્વભૂતાંતરાત્મા આપણું ઉપનિષદનું વચન છે. આ આપણો આત્મા એકો વશી સર્વભૂતાંતરાત્મા એક જ આત્મા એક સરખી રીતે આપણા બધામાં સમાયેલો છે. અને આપણે આ વાત ભૂલી ગયા છે કે આ બધામાં આપણે એક જ છીએ. તમારો ને અમારો ફૂલ દેહ છોડો એટલે આત્મા એક જ છે. અંદર અને બહાર બધે આત્મા એ સંવેદના આપણી જતી રહી એટલે આપણે અત્યારે દુઃખી છીએ. આપણું એકતા આવી ગઈને જુદા પડી ગયા, એકબીજાથી જુદા પડ્યા એટલે દુઃખી છીએ. અને બધો જ આત્મા જો એક થઈ જાય તો શું? તો મહાપુરુષો આ એક જ દ્રષ્ટિથી આખા જગતને જુએ છે કે મારો આત્મા બધાનો છે. અને એટલા ખતર કોઈ પણ પ્રાણીના દુઃખે માનવના દુઃખે એમનો આત્મા દુઃખે છે. અને એ દુઃખે ત્યારે એમાંથી કંઈક ઉપાય નથી. આ એનું કારણ બીજું કશું નથી. અવધૂતને ઇથોપિયાનો દુષ્કાળ પડે એમાં કંઈ લાગે વાગે ખરું? અને અવધૂતને ઢીલો થઈ ગયેલો જોઈએ તો શું? તો દુનિયાના એ ભારતની વાત નથી, દુનિયાના કોઈ પણ છેડે જ્યાં કંઈ પણ દુઃખ આવે તો સંતનું દીલ એ વખતે દરેક પ્રસન્ન નથી. એનું કારણ કે એને અંદર રહેલાનો વિકાસ કર્યો છે. અંદર લાઈટનો ગોળો હોય એક 5-4 વોલ્ટનો અને આજુબાજુ એકદમ કાળું કવર કરી દઈએ તો પ્રકાશ અંદર નહીં રહે ને, અંદર બહાર નહીં આવે. અને એને એક પછી એક પળ ખોલતા જઈએ અને એકદમ ખુલ્લો કરીએ તો કેવું થાય? તો આપણે અત્યારે બેઠા છે એ આત્માના ઉપરનું પળ આપણું જે હું છે એના ઉપર થોડું ખસ્યું છે, ખસે એટલે આપણને આમ ને પૂર્ણ ખસી જાય તો પછી સદાય સદા સચ્ચિદાનંદ શિવ હોમ છે. તો આપણે બધા ભજન કરીને આવા પગને ઉકેલ પાછા લઈ પાછા ચોટાડી નહીં જાય, ખુલ્લું કરીએ ખુલ્લું રહેવા દે, પછી બીજું ખોલતો. આખા ભજનનો ભક્તિભાવનો અર્થ કે આપણા ઉપર આપણા અંદરના જે તેજસ આત્મા છે એનો પ્રકાશ બધામાં એક સરખો નથી ફેલાતો, બધામાં કેમ ભળી જતો નથી? તો આપણે એને એકમ બનાવી જુદું જુદું ખરા કરી. અને જેટલો માણસ નાનો એટલો દુઃખી, જેટલો વિશાળ ભૂમા યત સુખમ શાસ્ત્ર વચન ભૂમા યત સુખમ નાનપણ સુખમ અસ્તિ ના એ સિવાય ક્યારે સુખ? એટલે બાપજી અહીંયા એટલા માટે એને દૂર કરી છે. દુનિયામાં આવતા કોઈ પણ ક્ષેત્રમાં બાપજીને એ દુઃખનું સ્પર્શ થતો મેં નજરે જોયું છે એટલે હું તો હું સાચું છું. મોકલે અમેરિકા ઘણું મોકલે છે એ પણ ખોટા આવ્યા તો હું નવું રડી ગયેલો કઈ માનતો મારી દર્શન કેટલા વાર કરેલા જેને ના કરાવે વધારે ધન્ય.
અને કેટલાય હોય નહીં કરેલું, પણ નહીં કરેલા આંખ બધા છે. પછી એ લોકોને એમ થતું કે મને આ બાપજીના દર્શન ના થયા ના થયા. મેં કહ્યું તમે લોકો બહુ ભાગશાળી છો, અમારા કરતા તમે ભાગશાળી છો. અમે માત્ર સ્થૂળ દર્શન કરીને એનો લાભ ઉઠાવીને મજા મજા કરી, સાચું દર્શન બાજુમાં રહી ગયું. તો હવે તમારે ને અમારે સાથે ભણીને એનું સાચું દર્શન કરવાનું છે. એટલે તમે જરાય મને એવું ના લાગતા કે અમને અમે દર્શન નથી કરવા નથી. રામચંદ્ર પ્રભુનો જ્યારે અવતાર થયો ત્યારે રામજીના દર્શન કેટલા લોકો કરેલા, કેટલા બધા કરેલા. જંગલમાં 14 વર્ષ સુધી અને છેક અયોધ્યાથી તે છેક લંકા સુધી પહોંચી ગયો. તો આખો ભારત આવી ગયો ને આમ વિચાર્યું તો વચ્ચેના માણસોને બધાને દર્શન થયા જ હશે. કેટલાને કલ્યાણ થયું, કેટલાને મોક્ષ થઈ ગયો, કેટલા પહોંચી ગયો ભગવાન ગયો. તો પરમાત્મા પણ અવતાર્યો, પણ એને જેને પરમાત્મા છે એવું સમજીને એની ઉપાસના કરી, એની પાસે રહ્યો, સેવા કરી, એને ભગવાન સ્વરૂપે માની જ લીધા, એનું કહ્યું એ સાચું દર્શન છે. તો સુગ્રીવ, હનુમાનજી, લક્ષ્મણજી, ભરતલાલ એવા ઘણા છે જે નજીકમાં પેલો કેવટ નદીમાં નાવડી આવેલો તે એવા સબડી એવા જે એકદમ ભગવાન જ માનીને જે એને